એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત પૂજા તત્સતની વાર્તા એક મેલ, ઓડિયો પઠન શ્રેયા સંઘવી. તારું નામ લખવાથી ડરું છું. ક્યાંક તારા નામથી તારી પ્રતીતિ એટલી ઘેરી બની જાય કે લખી જ ન શકું. ઘણા દિવસો સુધી મનમાં મેલ લખ્યા પછી આજે ખરેખર લેપટોપમાં લખી રહી છું. ગઈકાલે લખવા ગઈ ત્યારે નીચેવાળા પુષ્પા આંટી આપણા બાથરૂમમાંથી એમના બાથરૂમમાં પાણી લીક થવાની ફરિયાદ સાથે આવી ગયા. પરમ દિવસે લખવા ગઈ ત્યારે લેપટોપના ચાર્જરનું પ્લગ વચ્ચેથી તિરાડ પડીને છૂટો થઈ ગયેલો મળ્યો. ગઈકાલે બદલાવ્યો. મહિના પહેલાં એકવાર આમ લખવા બેઠી ત્યારે મેલમાં એડ્રેસમાં તારું નામ લખીને ક્યાંય સુધી એને જોતી બેસી રહી. તને એક પતિને આવું બધું લખવું ને મેલમાં લખવું એ મારી તને આ બધું મૌખિક રીતે કહી શકવાની નિષ્ફળતા સૂચવી જાય છે એવું કંઈ વિચારતી રહી. વધારે પ્રયત્ન કર્યો હોત તો ગઈકાલે પણ લખી શકી હોત, અથવા પરમ દિવસ, અથવા તેની આગળના દિવસે, અથવા કદાચ મહિના પહેલાં, અથવા એથી એ પહેલાં. પણ કદાચ આ લખવાનું આજે જ બનવાનું હશે. વિચારો, લાગણીઓની પ્રવાહિતતા થીજીને ઘન સ્વરૂપે શબ્દોમાં ઉતરે એના માટે આ સમયગાળો જરૂરી હશે. ઘણીવાર મનમાં લખાયા પછી આમ સાચે સાચ લખાવવું એવું જરૂરી હશે. આમ જીવનને તટસ્થતાથી જોઈએ તો એક રેખા કે એક વળાંક કે એક ખૂણો કશું જ અનિયમિત કે અસંગત ન લાગે. બધું બરોબર ગોઠવાયેલું લાગે. આપણા નિર્ણયો આપણને લેવડાવવામાં આવ્યા હોય એવા ને આપણે જાતે લીધા હોય એવું લાગતું હોય એવા પણ આટલી તટસ્થતા અફાટ રુદન બાદ જ આવતી હોય છે એવું પણ સમજાયું. આમ તો શું, યાદ કરવા બેસું ત્યારે એમએમાં એડમિશન માટેના ઇન્ટરવ્યૂની લાઇનમાં ઊભેલો 16 વર્ષ પહેલાંનો તું દેખાય. તે વખતે તારું કપાળ અને ચહેરો અત્યારે છે એટલા પહોળા નહોતા, ને પાથી પણ આમ સાઈડમાં નહીં ને ખાસી વચ્ચે પાડતો. આંખ નાકની સરહદો જે અત્યારે સહેજ વજન વધવાથી ભૂસાઈ ગઈ જણાય છે એ જરા વધારે સ્પષ્ટ હતી. એ વખતે એકબીજાનું કેવું બધું સ્પર્શતું. તને મારું ક્લાસમાં હંમેશા મોડું આવવું ને હંમેશા પાર્કિંગની હરોળની વચ્ચે મારું વાહન મને જ ન જડવું ગમતું, ને મને તારું ક્લાસમાં હાજરી પુરાતા સહેજ ઉંગરેટા સાદે પ્રેઝન્ટ સર કહેવું, ને તારું સહેજ પરસેવાથી પીઠ પર ચોંટી ગયેલ શર્ટ. યાદોને સમેટીને લેપટોપના કાગળ ઉપર પાથરવા બેસીશ તો કલાકો દિવસો નીકળી જશે. પણ મહત્વની વાત એ છે કે તને જણાવવું છે કે 6 મહિના પહેલાંનો એ SMS મેં વાંચ્યો હતો, આઈ લવ યુ. એ તારી સાથે તારી ઓફિસમાં છે એ તો સ્પષ્ટ છે. હું ઓફિસની પાર્ટીમાં એને મળતી હતી ત્યારે મને એવું કંઈક લાગ્યું ન હતું, પણ SMS બાદ એને ને અમારી મુલાકાતોને તે એને મોકલાવેલ અને મારાથી ભૂલથી વંચાઈ ગયેલ SMSના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કર્યો, આઈ લવ યુ. મારી સ્મૃતિમાં રહી ગયેલા એના ચહેરા, અવાજ અને વાતો અને તારા એને કરેલ SMS વચ્ચે અનુસંધાન શોધ્યું. એનામાં એવી વિશેષતા શોધી જોઈ જેનામાંથી આ SMS પ્રગટ્યો હોય. પહેલાં તો જુદી બરણીને જુદું ઢાંકણું વાસવાની મથામણની નિરર્થકતાની અચાનક પ્રતીતિ થાય એવું લાગ્યું. પછી બારી બાર જોતા અચાનક ઋતુ પલટો આવી ગયો હોય એવું લાગ્યું. પછી લાગ્યું કે જાણે હું ઘરની નહીં, ઘર મને જોઈ રહ્યું છે. તારા મોબાઈલ સ્ક્રીન પરના SMSને જોતા હું જમીનને નહીં, જમીન મને, મારા પગના તળિયાને સ્પર્શીને કશું શોધી રહી છે મારી અંદર. મેં કોઈ કામસર કોઈનો નંબર જોવા તારો મોબાઈલ હાથમાં લીધેલો તે બંધ કરી એની જગ્યાએ મૂકી દીધો. માત્ર આઈ લવ યુના એક SMSથી હું આ મેલ લખવા ન બેસું, એ તું સમજી જ શકે. પણ એ પછી એવું ઘણું જોવા વાંચવામાં આવ્યું જેનાથી આ બાબતને એક એકલ દોકલ પ્રસંગ માત્ર તરીકે ન ગણીને આપણા બંનેના જીવનની એક ઘટના તરીકે મૂલવવી પડે. તારી બેદરકારી હોય કે મારા પરનો વિશ્વાસ કે પછી વધુ પડતા આત્મવિશ્વાસ પણ, એ પછી કેટલીક વાર વોટ્સએપ પર તમારા બંને વચ્ચે કાવ્યો, ગીતો, અમુક પ્રકારના વાક્યોની આપ લે જોઈ માત્ર આઈ લવ યુથી ઘણું ગાઢ, ઘણું ઘેરું. ને આ વખતે એ બધું ભૂલથી નહીં, પૂરી સભાનતાથી શોધીને વાંચ્યું હતું. ઘણું બધું એમાંથી સમજાયું ને બાકીનું તારા વ્યક્તિત્વમાં હમણાંથી પ્રવેશેલા નવા થનગનાટથી. પ્રશ્ન એ નથી કે આપણા લગ્ન પ્રેમ લગ્ન હતા, એ પણ નહીં કે આપણને 15 વર્ષનું સંતાન છે. એવું નહીં કે આ વાત કોને કહેવી ને કોને ન કહેવાય, ને કોઈને ખબર પડશે તો કેવું, ને કોઈ મને આવીને જણાવશે તો મારો પ્રતિભાવ શું. પ્રશ્ન એ પણ નથી કે અત્યાર સુધી હું જેને માત્ર ફિલ્મો ને સિરિયલોમાં જ બને એવી ઘટના તરીકે જોતી હતી, એ ખરેખર મારી સાથે બની છે એ સ્વીકારવું અઘરું છે. ને કદાચ એવું પણ નહીં કે હજી ગઈ એનિવર્સરીમાં તો તે મને ટાઇટન રાગાની ઘડિયાળ ગિફ્ટ કરી. જોકે આ બધા પ્રશ્નો તો છે જ. મને ખબર છે અખબારોના પાનાઓમાં આ પ્રશ્નોના તર્કસંગત વિગતવાર જવાબો મળી રહેશે. પુરુષોની ભ્રમરવૃત્તિ, કદાચ મારામાં કંઈક ઓછું, કદાચ એનામાં કંઈક વિશેષ, કદાચ આવા સંજોગોમાં પત્નીએ ઢાપણથી પરિપક્વતાથી ઠંડે કલેજે કેમ વર્તવું એની ટિપ્સ પણ મળી રહે. કંઈ બન્યું જ નથી એમ વર્તવું, હું વર્તી. નિખાલસતાથી પૂછી લેવું, મેં પૂછ્યું, એવું કંઈ નથી એવું તે જણાવ્યું. એ પછી મહિનાઓ વીત્યા, આપણા દીકરાની નવા વર્ષની સ્કૂલ ફીસ ભરાઈ, સીઝનના મસાલા, ઘઉં ભરાયા, પાછળ બનતા નવા ફ્લેટ્સમાં લોકો રહેવા પણ આવી ગયા, મારા જોબના કલાકોમાં ઉમેરો થયો ને પગારમાં પણ. એવું કંઈ ન હોય તો સવારે ચા પીતા, છાપું વાંચતા તું અચાનક વિચારોમાં ખોવાઈ જાય છે, પછી ક્યારેક મલકે છે, ક્યારેક ટીવી ચાલુ કરવાનું ટાળીને બસ બેસી રહે છે. એવું કેમ, એવા વિચારો આવ્યા. હરેક વિચારની સાથે તારા મોબાઈલ સ્ક્રીન પર સેન્ટ મેસેજમાં ડિલીટ કરવાનું રહી ગયેલા આઈ લવ યુ શબ્દો ઝબક્યા. 17 વર્ષ પહેલાં તે મને પ્રપોઝ કરતા કાર્ડમાં બ્લ્યુમાં સોનેરી અક્ષરોમાં લખાયેલા આઈ લવ યુ સાથે મનોમન એની સરખામણી થઈ. સેન્ટને બદલે રિસીવ કરેલા મેસેજમાં આ શબ્દો મેં વાંચ્યા હોત તો મારી મનસ્થિતિ જુદી હોત આના કરતા. કોઈ તને પ્રેમ કરે તો વાંધો ઓછો અને તું કરે તો વધારે એવું હશે? આ બધું શું જોખી શકાતું હશે? જોખવાથી કોઈ ફરક પડતો હશે? આમ તો અત્યારે આ મેલ લખીને તને મોકલવાથી પણ ફરક પડશે, ને ફરક ન પડવાથી પણ કોઈ ફરક પડતો હશે ખરો? તારા બદલે હું પેલા મિહિરને પરણી હોત, અથવા તું મારા બદલે આ મેસેજવાળી વ્યક્તિને પરણ્યો હોત તો, અથવા કદાચ મને પણ લગ્નના 16 વર્ષ પછી કોઈએ આવીને આઈ લવ યુ કહ્યું હોત તો, તો મારો ચચરાટ આનાથી ઓછો હોત એવું બને? આવું બધું પણ થયું. જાણે મારી નહીં ને છાપામાં આવતી ખબરમાંની કોઈ સ્ત્રીની વાત કરતી હોઉં એવી સ્વસ્થતાથી લખી રહી છું એવું તને લાગતું હશે. જોજે, માનતો કે પીડા નથી થઈ, ઘણું રોઈ, જોકે તારી આગળ ક્યારે નહીં. શું કારણ આપું? તે કેમ આવો મેસેજ કર્યો? તું કેમ મારા સિવાય બીજા કોઈને પ્રેમ કરે છે? મને એક સમય કર્યો હતો એ પ્રેમ સાચો કે અત્યારે કોઈને કરે છે એ? ફરી જોખવાનું આવ્યું, ત્રાજવાનો પ્રશ્ન થયો, જવાબ ન મળ્યો. વિચારો, પ્રશ્નો, શક્ય જવાબો તાજા હોય ત્યાં સુધી વિટામિનની કેપ્સ્યુલ જેવા અને વાસી થયા પછી કેપ્સ્યુલના નકામાં થઈ જતા રેપર જેવા. ફરી આવે ત્યારે ફરી વિટામિન જેટલા મહત્વના, અને ફરી વાસી થઈ જાય ત્યારે રેપરની જેમ ફેંકતા જીવ ન બળે. ફેંકતી રહી, તું ખોવાયેલો રહે છે. એ સિવાય તારા મારા પ્રત્યેના વલણમાં કોઈ ફેર પડ્યો નથી. તારા ઓફિસે જવા આવવાના સમયથી લઈને બધું યથાવત છે. એ બંને વચ્ચે તમે મળો છો? મારી ગેરહાજરીમાં આપણા ઘરે કે પછી એના? રાત્રે ક્યારેક એવું લાગે કે તારી અંદર કોઈ બીજું તને સ્પર્શી રહ્યું હોય ને બહાર જોતું? એવું બધું પૂછવાનું, કહેવાનું અનેક વાર મન થયું. મારા માટે તમારો સંબંધ શરીરના સ્તર ઉપર નહીં ને લાગણીના સ્તર પર હોય તો વધારે વાંધાજનક, કે એનાથી ઉલટું હોય તો વધારે પીડાદાયક, એવા બધા અખબારી કોલમમાંથી રોજ ફૂટતા પ્રસરતા પૃથ્થકરણો લાગુ પાડી જોયા. મને ખરેખર ક્યાં શેનો વાંધો હોવો જોઈએ એની હદરેખા બાંધી જોઈ. શું વધારે મહત્વનું, મન કે શરીર? કોઈ અન્ય વ્યક્તિની દિશામાં જતા મનને નિયંત્રિત કરી શકાય? તો પછી શરીરને? તને જવાબો આપવા માટે લાચાર બનાવી દેવાનું મન થયું, પણ એમાં મને મારી લાચારી લાગી. વિગતોનું ઉઘાડાપણું વાગ્યું. મારી મથામણને કકળાટની કર્કશતાથી પ્રગટ કરવામાં શિક્ષિતતા આડી આવી. ફાસ્ટ કમ્યુનિકેશનના યુગમાં આવું તો બન્યા કરે, એવું સ્વીકારવા જેટલી નિર્મમ આધુનિકતા નથી, સંપૂર્ણ સ્વીકાર જેટલી સ્થિતપ્રજ્ઞતા નથી. આ બધા વચ્ચે ક્યાંક ઊભી છું. બન્યું એવું કે આજે સવારે મેં ઓફિસ જવા નીકળતા તને કહ્યું આજે પ્લમ્બર આવવાનો છે. તું ચા પીતો હતો આંખો છાપામાં, નાક સુધીનો નીચેનો ચહેરો કપમાં. પ્લમ્બર સાથે વાત થઈ છે, મેં વાક્ય બદલીને ફરી કહ્યું. પ્રતિભાવ ન મળતા હું ત્રીજી વાર પ્લમ્બર બોલતી અટકી ગઈ. મને એકદમ બધું જ જાણે નિરર્થક હોય એવી લાગણી ઘેરી વળી. તું જાણે એકદમ દૂર દૂર. પ્લમ્બરવાળી વાત સિવાય જાણે આપણને જોડતી બધી જ કડીઓ એક ક્ષણે તૂટીને વિખેરાઈ ગઈ. પહેલાં આવું થતું ત્યારે હું જરા જોરથી બોલી તારું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતી. આજે એવું ન કર્યું. તારી આંખો છાપામાં નહીં, પણ બાજુમાં પડેલ મોબાઈલ સ્ક્રીન પર હતી. એકી ટશે તું કંઈક વાંચી રહ્યો હતો. પછી કંઈક થયું. મારી નજર સામે તારા પાછલા 16 વર્ષ ઓગળી ગયા. અચાનક તારી આંખો હસી ઉઠી. પછી એ મલકાટ તારા આખામાં પ્રસરી ગયો. તું 16 વર્ષ પહેલાંનો તું બની ગયો, જે મને કોલેજની કેન્ટીનમાં મળતો, જે લગ્ન પછી ઘરે પહોંચવાની તાલાવેલી સાથે બારણાની વચ્ચે હરખાતો ચહેરો લઈને ઊભો રહેતો. એ ક્ષણે મેસેજ કોનો હતો, શું હતો, એ જાણવાની પૂછવાની મને તીવ્ર તાલાવેલી થઈ આવી. પણ પછી મને પણ કંઈ થયું. એક ક્ષણ પસાર થવા સાથે બધું જાણી લેવાની એ તાલાવેલી પણ જાણે પસાર થઈ ગઈ. મેસેજ કદાચ કોઈનો પણ હોઈ શકે, કોનો ને શું હતું એ એટલું બિનમહત્વનું બની ગયું જેટલું તારા એ વખતે પહેરેલા નાઇટ ડ્રેસના કુર્તાનું વ્હાઈટ કે સ્કાય બ્લુ હોવું. અચાનક મને થયું કે મને શેનો વિરોધ હોવો જોઈએ? એ SMS નો, એ વ્યક્તિનો, તારી પ્રસન્નતાનો? એ પ્રસન્નતામાં હું સહભાગી નથી એ વાતનો, કે પછી તારા પ્રસન્ન થવાના અધિકારનો? તને તો હજી આ વાંચીશ ત્યાં સુધી કલ્પના પણ નહીં હોય કે આજે સવારે એટલી મોટી ઘટના બની ગઈ. ઘટનામાં આપણે બેઉ એક રૂમમાં હોવા છતાં અલગ હતા. તું ચા પીતો બેઠેલો ને હું ઊભી રહીને તને જોતી. પણ એક ક્ષણમાંથી જાણે નાહીને આપણે બંને ફરી નવા પ્રકાશમાં દેખાયા. તું વધારે સ્વચ્છ, હું વધારે સ્પષ્ટ. મહત્વની વાત એ છે કે તારી એક ક્ષણની અને છેલ્લા મહિનાઓની પ્રસન્નતાનું કારણ હું નહીં, બીજું કંઈ હતું, અથવા બીજું કોઈ. પ્રતીતિ માત્ર એક ક્ષણની જ હોય છે. તારી વોટ્સએપના મેસેજ વાંચીને મલકવાની આ પહેલી ઘટના તો ન હતી, પણ પરિવર્તન અને અસલામતીની લાગણીઓના આ મહિનાઓમાં એક ક્ષણે અચાનક મને સમજાયું કે ભ્રમ તૂટ્યાની વેદના સત્ય જાણવાના આનંદ કરતાં ક્યાંય વધારે હોય છે. જોકે મુક્તિ સત્ય જ આપી શકે. એક ક્ષણ મુક્તિની હતી, તને સુખી રાખવાના આયાસમાંથી મુક્તિની, તને સુખી રાખવાની જવાબદારીમાંથી મુક્તિની, તારા સુખનો આધારસ્તંભ હું છું એવા ભ્રમમાંથી મુક્તિની. ઉંમરની અત્યાર સુધીની હર ક્ષણે જુદા જુદા તબક્કામાં પ્રવેશતી, પરિવર્તિત થતી મારી જાતની જુદી જુદી બધી જ આવૃત્તિઓને મેં એક સાથે એક મોટા પ્રવાહમાં ફંગોળાઈને દૂર જતી જોઈ. જે વધ્યું એ મૂળ સત્વ જેવું હતું, હવા જેવું હલકું ને કિરણ જેવું પ્રકાશમાં. આવતા મહિને મને 39 ને લગ્નને 16 વર્ષ પૂરા થશે. આજે જ ધ્યાન ગયું કે પાછળ નવા ફ્લેટના પાયા નખાઈ રહ્યા છે, નવા કુટુંબોના નવા જીવનોના પાયા. ઓફિસથી પાછા ફરતા આપણા ફ્લેટની વિંગ પાસે આવીને આદતવશ આકાશમાં નજર પડે ને બરાબર એ સમયે પક્ષીઓની એક લાંબી હરોળ આથમતા સૂર્યની દિશામાં પાછી ફરતી હોય. જમીન પર બાંધકામના અવાજો, માણસનો જીવન માટેનો ઘોંઘાટમાં આયાસ, આકાશમાં એક એક અડોઅડ ગોઠવેલ પક્ષીનું સહજ સ્વસ્થ ઉડ્ડયન, બંને વચ્ચેના વિરોધાભાસથી રોજ સાંજે વિચલિત થઈ જતી હતી. આજે ના થઈ. છેલ્લા મહિનાઓની ઉથલપાથલ પછી મને આજે સવારે જે હળવાશ અનુભવાઈ એ મારા માટે મૂલ્યવાન બની ગઈ છે. જે ઘવાય છે એ માત્ર અહંકાર હોય છે એવું મનાતું નથી. ખરેખર શું થયું છે એને પકડવા જાઉં છું ને હાથમાંથી સરકી જાય છે, ને એ હજી પૂરું સરકે એ પહેલાં કંઈક નવું પકડાય છે, હજી એને પૂરેપૂરું પકડી શકું એ પહેલાં એ સરકતું જાય છે. આટલી નાજુક સરકણી વાતને બને તેટલી સ્પષ્ટતાથી કહેવાનો પ્રયત્ન કર્યો છે. અહીં લખતા લખતા કેટલું એ આવીને પાછું સરકી ગયું, લખતા પહેલાં જ બટકી ગયું, પણ છેલ્લા મહિનાઓમાં જુદી જુદી ક્ષણે મારાથી પકડાયેલા એ ક્ષણોના સત્યને અહીં ઠાલવ્યું છે. ટૂંકમાં લગ્ન હોય ને એમાં એક ઘર હોય છે, કિચન હોય ને એની એક સુગંધ હોય છે, ડબલ બેડ હોય ને એમાં શ્વાસ હોય છે બે વ્યક્તિઓના અસ્તિત્વના. બસ એ શ્વાસમાં ક્યાંક ગૂંગળામણ થઈ છે. હા, રહી વાત મારા તારા પ્રત્યેના પ્રેમની. લગ્ન પછી પ્રેમ જુદા જુદા પાત્રોમાં જુદા જુદા સ્વરૂપો ધારણ કરતો રહ્યો છે. ક્યારેક સેક્સ, ક્યારેક માતૃત્વ અને પિતૃત્વમાં, ક્યારેક તાવ શરદીમાં, તો ક્યારેક સાર સંભાળમાં, ક્યારેક કંટાળામાં, તો ક્યારેક ઝઘડામાં. પણ મુખ્યત્વે એક પરસ્પરાવલંબી સહજીવનમાં, 16 વર્ષોના સહજીવન પછી બે પાત્રો વચ્ચેનું જોડાણ એ વ્યક્તિઓની ઉપર આધારિત નથી હોતું. એ જોડાણનું પોતાનું એક આગવું અસ્તિત્વ હોય છે, વાતાવરણના એક સ્તર ઉપરથી પહોંચીને સ્થિર ઉડતા પતંગની જેમ. પતંગ ધારકની ગરજ નથી રહેતી તેમ આપણું સહ અસ્તિત્વ આપણામાંથી સરકીને અદબ પાડીને દૂર ઊભું છે, આપણને જોતું. તારા માટેના પ્રેમ માટે મારે તને પકડી રાખવાની જરૂર નથી રહી. હું જાણતી નથી કે તને ખબર છે કે હું જાણું છું. કદાચ તારે બધું એટલું સહજ લાગતું હશે કે મને જણાવવાની કે હું જાણું છું એ જાણવાનો પ્રયત્ન કરવાની જરૂર નહીં લાગી હોય. જીવન આમ ને આમ ચાલી શકે છે, પણ મારે જીવનના ચલનને મધ્યમાં જઈને તને પૂછવું છે. તારા ચહેરા પર 16 વર્ષ પહેલાંનો મલકાટ લાવનાર વ્યક્તિ તારા જીવનમાં ગોઠવાઈ શકે એમ છે? એક માર્ગ એવો છે જેના વિશે હું વિચારી શકું એવો તને કદાચ વિચાર ન આવ્યો હોય. મારી આવકના ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલ સ્ટુડિયો અપાર્ટમેન્ટ ગયા મહિને જ ભાડુતે ખાલી કર્યું છે, મારા અને આપણા સંતાન માટે પૂરતું છે. હું અમને બંનેને સંભાળી લઈશ. હું સ્વસ્થ છું, તું મુક્ત છે. બસ. લિખિતમ આસ્થા.